ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महोवंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 28 जुलाई 2013 श्रीमद् राजचंद्र ज्ञान मंदिर वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 679 नो आपनो स्वाध्याय चालू छे। अज्ञान अने ज्ञाननो जेने भेद समझायो छे तेने अज्ञानी अने ज्ञानीनो भेद सहेजे समझावा योग्य छे। अज्ञान प्रत्येनो जेनो मोह विराम पाम्यो छे एवा ज्ञानी पुरुषने शुष्क ज्ञानीना वचन भ्रांति केम करी शके। बाकी सामान्य जीवोने अथवा मंद दशा अने मध्यम दशारा मुमुक्षुने शुष्क ज्ञानीना वचनो सादृश्यपणे जोवामां आव्याथी बन्ने ज्ञानीना वचनो छे एम भ्रांति थवानो संभव छे। उत्कृष्ट मुमुक्षुने घणु करीने तेवी भ्रांतिनो संभव नथी केम के ज्ञानीना वचनोनी परीक्षानुं बळ तेने विशेषपणे स्थिर थयुं छे। पूर्वकाळे ज्ञानी थई गया होय अने मात्र तेनी मुखवाणी रही होय तो पण वर्तमान काळे ज्ञानी पुरुष एम जाणी शके के आ वाणी ज्ञानी पुरुषनी छे केम के रात्रि दिवसना भेदनी पेठे अज्ञानी ज्ञानीनी वाणीने विषय आशय भेद होय छे अने आत्मदशाना तारतम्य प्रमाणे आशयवाळी वाणी निकळे छे। ते आशय वाणी परथी वर्तमान ज्ञानी पुरुषने स्वाभाविक दृष्टिगत थाय छे अने केनार पुरुषनी दशानु तारतम्य लक्ष्यगत थाय छे। अत्रे जे वर्तमान ज्ञानी शब्द लख्यो छे ते कोई विशेष प्रज्ञावंत प्रगट बोध बीज सहित पुरुष शब्दना अर्थमां लख्यो छे। ज्ञानीना वचनोनी परीक्षा सर्वजीवने सुलभ होत तो निर्वाण पण सुलभ ज होत। કૃપાણુ દેવની વાતો એટલી બધી રહસ્યમય અને ગંભીરતાથી ચાલે છે। જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે સામાન્ય જીવ ભેદ કરી શકતો નથી અને પ્રાય કરીને જીવ અજ્ઞાનીની વાણી ક્યારેક જ્ઞાની કરતાં પણ વધારે પ્રભાવી હોય અને એ ભ્રાંતિની અંદર એ ભેળવાઈ જાય છે, તણાઈ જાય છે અને ફરી જીવ અજ્ઞાનીના પનારે જ પડે છે। એ માને છે કૃપાળુદેવ કહે છે જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને ટળ્યો છે એને આ સમજાય અજ્ઞાનીને જ્ઞાનીની વાણીનો ભેદ. ને તો વાણી ઉપરથી ફરી અજ્ઞાનીનો જ પનારો એનો અનંતકાળથી ચાલે છે અને ચાલ્યા કરે, માત્ર રૂપાંતર થાય, બાકી કાંઈ પેર ન પડે. કે છે એને કારણ કે અજ્ઞાન પ્રત્યેનો મોહ જેનો વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ એને ભ્રાંતિ કેમ કરી શકે? બાકી તો મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ક્યાં સુધી જોખમ છે? મંદ દશા અને મધ્યમ દશા મુમુક્ષુ હોય ત્યાં સુધી એને જ્ઞાનીના વચનો સાદૃશ્ય અજ્ઞાનીના વચનો લાગે, અસલ એવું જ લાગે, પણ આશય ભેદ પકડાય નહીં. એને કારણે થઈને એને ભ્રાંતિ થવાનો સંભવ છે. પરંતુ ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. આ જીવ અટવાય, જ્ઞાની અજ્ઞાનીનો પણ ભેદ ન કરી શકે, અને એમાં એવી વિશેષ પરિસ્થિતિ થાય કે જ્યાં શુષ્ક જ્ઞાનીની વાણી તુલનાત્મક રીતે જ્ઞાનીની વાણી કરતાં પણ વિશેષ પ્રભાવશાળી હોય, તે સમયે જીવને જ્ઞાનીનું ઓળખાણ થવું અને જ્ઞાનીનો આશ્રય થવો બહુ કઠિન છે. એમાં ઓળખાણ થવામાં એની મુમુક્ષુતા જ કામ કરે છે, કારણ કે તુલના આશયથી કરવાની છે. એ આશય જે છે જ્ઞાની પુરુષનો આશય, એ જે ઉત્કૃષ્ટ દશાનો મુમુક્ષુ છે એ જેટલો પકડી શકે છે એટલો આશય મધ્યમ દશાનો કે મંદ દશાના મુમુક્ષુની તો કોઈ હેસિયત નથી. એ ભોળવાઈ જાય, એ ભ્રાંતિમાં તણાઈ જાય, લાગણીમાં તણાઈ જાય, બાહ્ય જે કંઈ કહીએ દેખાવ એની અંદર પણ ચાલ્યો જાય. બહુ સરસ વાત મૂકી છે કે કારણ કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ આ બંનેને જ્ઞાનીના વચનોમાં ભ્રાંતિ થવાનો સંભવ છે, મંદ દશાવાન અને મધ્યમ દશાવાન, પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. વચનોની પરીક્ષાનું બળ, એ બળની અંદર શું હોય છે? તો કહે છે એ પૂર્વાપર અવિરોધ હોય, કેવળ આત્માર્થ ઉપદેશક હોય, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય અને અનુભવ સહિત એ વાણીનો રણકાર હોય. આ પકડી લે ઉત્તમ મુમુક્ષુ, આ પકડી લે મધ્યમ વાળો ગયો, મંદ વાળાની તો કોઈ ક્લાસ જ નથી. એટલે અહીંયા પરમાર્થ માર્ગની અંદર જીવને અનાદિકાળથી અજ્ઞાનીનો યોગ હોવાને કારણે એ સંગમાં ભાન ભૂલ્યો છે. અને 200ની વચનાવલીમાં કહ્યું કે અજ્ઞાન જ્ઞાનના જ્ઞાનીના પાસેથી જવાથી જ અજ્ઞાન ટળે છે. હવે આખો યક્ષ પ્રશ્ન મુમુક્ષુ પાસે એ આવીને ઊભો રહે કે જ્ઞાની કોણ અને જ્ઞાનીનું ઓળખાણ કરવું કેવી રીતે? અને એ સમયે એક વિશેષ પરિસ્થિતિ ઊભી થાય છે કે શુષ્ક જ્ઞાની અને જ્ઞાની, જો બંને શબ્દ સમજી લેવાનો, શુષ્ક જ્ઞાની અને જ્ઞાની આ વચ્ચેનો ભેદ સુધી છેલ્લે પહોંચે છે એવી તલવારની ધાર ઉપર ચાલવા જેવી આ સૂક્ષ્મ પરિણતિમાં આ મુમુક્ષુ મુકાય છે. કે જ્યારે એના જીવનનું છેલ્લું ટર્નિંગ પોઈન્ટ આવશે, કાંઈ સંસાર તરફ જશે પાછો અને કાંઈ મુક્તિના માર્ગને પકડી લેશે. અનંતકાળથી એને અજ્ઞાનીનો આશ્રય છોડ્યો નથી, અહમને કારણે નથી છોડ્યો, મમત્વને કારણે નથી છોડ્યો, દ્રષ્ટિ રાગને કારણે નથી છોડ્યો, અભિમાનને કારણે નથી છોડ્યો, અનેક પ્રકારના લોકસંજ્ઞાના કારણો એને અજ્ઞાનીનો સંગ છોડતો નથી. જીવ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય એવું જાણતો હોવા છતાં, સમજતો હોવા છતાં જીવ અજ્ઞાનીનો આશ્રય છોડી શકતો નથી. 200માં લખ્યું છે, કેમ નથી છોડી શકતો? કેટલા કેટલા કારણો, અને આ બધા સૂક્ષ્મ કારણો આપણી અંતરદશા સાથે સંબંધિત છે. આમાં કોઈ બહારનું તર્ક વ્યાકરણ જ્ઞાન દાપણ કશું કરવા જેવું નથી. અંતરની પરિણતિમાં નિર્મળતા, હૃદયની નિર્મળતા, પારદર્શિતા હોવી જોઈએ અને ચિત્તની વિશુદ્ધિ. તો જ્ઞાનીના લક્ષણો જે જ્ઞાની પુરુષો કયા છે કે આશયની તુલના કરજો અને આશયની તુલનામાં આ ચાર તત્વ બરાબર ઉપયોગ કરજો. માટે કહ્યું છે કે જ્ઞાનીનું પરીક્ષણ કરો. પૂર્વાપર અવિરોધ આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ અને અનુભવ સહિત પણ જેની વાણીમાં હોય એ વાણી જ્ઞાનીની વાણી છે. એટલે કહ્યું છે કે ઉત્તમ મુમુક્ષુની અંદર એની જે ઉત્કૃષ્ટતા છે, મોક્ષને પામવાની તીવ્ર તાલાવેલી છે, જે માત્ર મોક્ષ અભિલાષ અથવા શાસ્ત્રીય શબ્દ છે એનો સંવેગ, જેના જીવનમાં સંવેગ જાગ્યો છે આવો સંવિગ્ન મુમુક્ષુ જ જ્ઞાનીનું ઓળખાણ કરી શકે. બાકી ગમે ત્યાં જ્ઞાની પકડે ને ગુરુ પકડે એમાં કંઈ વાતમાં માન નહીં. એ તો લૌકિક વ્યવહાર થયો, એ લૌકિક વ્યવહારથી પરમાર્થ માર્ગનું લક્ષ્ય હસ્તગત થાય નહીં. સંવિગ્નતા, અને એ સંવિગ્નતામાં સમ આવ્યા વિના સંવેગ ન આવે, નિર્વેદ આવ્યા વિના સંવેગ ગતિમાન ન થાય. પ્રાથમિક સમ્યક દશાના લક્ષણોમાં પરમ કૃપાળુ દેવે આ વાત બહુ ઉત્કૃષ્ટતાથી આગળ મૂકી છે. સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા, પણ એ આસ્થા અને અનુકંપા પછી છે. પેલા એને જીવનમાં સમ ઉપશમ, ઉપશમ બહુ મહત્વનો ગુણ છે. સંસારના પ્રત્યેક પરિબળ જીવનની અંદર કંઈ ને કંઈ પ્રકારની ઉત્કંઠા જગાવે, જિજ્ઞાસા જગાવે, લાલચ જગાવે, મોહ જગાવે, ભય જગાવે, પ્રલોભન જગાવે. તે સમયે ઉપશમ વિષય વૈર પ્રત્યે ઉપશમ થાય, વિષય વૈરાગ્ય થવો જોઈએ, અને ઉપશમ વૈરાગ્ય વિના કદી ન આવે. ઉપશમની ગમે તેટલી વાત કરીએ આપણે, પણ એની ભૂમિકા વૈરાગ્ય છે. ચિત્તમાં વૈરાગ્ય ન હોય તો ઉપશમ ન થાય. વિષયો છે સંસારના, એનો ઉપશમ થાય આપણને, વસ્તુ પ્રત્યક્ષ ઉપલબ્ધ છે, ભોગ ઉપભોગના સાધનો, ઉપશમ ત્યારે જ થાય કે વૈરાગ્યની ભૂમિકા હોય તો, નહીં તો ન થાય. અને જેને વૈરાગ્યની ભૂમિકા હોય એને ઉપશમ સરળ છે, અને જેને ઉપશમ છે એનો ત્યાગ સફળ છે. ત્યાગ એ જ કર્યો છે કે જેને વૈરાગ્યની ભૂમિકા ઉપર ઉપશમ છે, વિષયોથી વિરામ પામ્યો છે, હવે ગમે તેટલા પોતાના પરિગ્રહનો ત્યાગ કરે તો પણ એને કોઈ ખેદ થાય નહીં, એનો ત્યાગ સાચો છે. કારણ કે એના ત્યાગનો બેઝ ઉપશમ છે, એ વિષયો પ્રત્યે શાંત થયો છે, એની વૃત્તિને એણે ખેંચી લીધી છે, શમાવી દીધી છે. તો આ વૈરાગ્ય, ઉપશમ અને ત્યાગ, આ જે ત્રણ તબક્કાની શ્રેણી છે એ મુમુક્ષુ માટે અત્યંત મહત્વની છે, અને એ નિર્વેદથી થાય છે. સંસારથી જીવ થાકે, એને થાકનો અનુભવ થાય. જ્યારે થાકનો અનુભવ થાય ત્યારે જ એને સાચા આશ્રય સ્થાનની શ્રદ્ધા જાગે, ઈચ્છા જાગે, પીપાસા જાગે, તૃષ્ણા જાગે કે હવે મને કોઈ મુક્તિનો માર્ગ બતાવે. બ્રાહ્મી વેદના જાગે, નિષદિન નૈનમે નિંદ ન આવે, એવી સ્થિતિની અંદર જ્યારે પહોંચે, આ બધી અંતર મંથન છે, આંતરિક વલોપાત છે, આ કોઈને દેખાડવાનો નથી. આ પોતાનું જીવન ચાલતું હોય એમ જ ચાલે, પણ અંદરથી શાંતિ ન હોય. જે ચાલે છે એમાંથી આ ખોટું છે અને કંઈક બીજું હજુ મને ઉપલબ્ધ થતું નથી, આવી સ્થિતિની અંદર જ્યારે આવે છે, કામ એક આત્માર્થનો બીજો નહીં મનરોગ એવી સ્થિતિમાં જીવ જ્યારે આવે છે, તે સમયે એને આ સંસાર પ્રત્યેનો થાક અનુભવે છે. આપણે જીવનની અંદર વાત મૂકી હતી હમણાં જ નીકળી હતી કે 40, 50, 60, 70 વર્ષનું જીવન હોય અને કોક વાર એની આપણે એનાલિસિસ કરીએ, કોઈ વાર દીકરાની સાથે, કોઈ વાર ભાઈઓની સાથે, કોઈ વાર કુટુંબીઓ ભેગા થયા અને કોઈક વાર જૂનો ભાઈબંધ મળે તો કે આ 15 વર્ષ સુધી અહીંયા રહ્યા, ઠેકાણે ન પડ્યા, પછી ભણીને આ નોકરી લાગ્યા. શરૂઆતમાં તો આવી મજૂરી જેવી નોકરી હતી, 5-15 વર્ષ એમાં ગયા, પાછા અહીંયા ગયા, આ જગ્યાએ આ કર્યું તે કર્યું, 10-15 ધંધા કર્યા, ક્યાંય ફાયદા નહીં, વળી આ શરૂ કર્યું, આની અરે ભાગીદારી કરી, પાછું બંધ કર્યું, આના પૈસા લીધા, એ તૂટતા હતા, દેવાતા નહોતા, ઓલાને ગોઈતો, એમ કરી 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 કરીને આપણે એમ કંઈક, હાય પ્રભુ હવે તો જીવનમાં ક્યાંક સ્થિર થવાય તો જીવનનો થાક લાગે છે. કેટલા કેટલા ખેલ ખેલા, બધી રીતે સ્થિર થવા, પણ ક્યાંય ભાગ્ય પ્રારબ્ધ યારી ન આપે ત્યારે અનેક રીતે આપણે કહીએ કે આમ કર્યું, તેમ કર્યું, આ કર્યું, તે કર્યું. અને ઘણી વાર તો 70-80 વર્ષ સુધી તોય ઘરના ઘર ભેગો થયો ન હોય, હજી એને 6-12 મહિને મકાન માલિક ત્રાસ આપે છે, એટલે ઘર બદલવું છે, આ જાયલા કરશે. ક્યાંય ઘર ભેગો ન થાય ત્યારે એમ કહે કે ભાઈ ક્યાંય સ્થિર ન થયા, એટલે છોકરાને પહેલેથી કહે કે તું ક્યાંક સ્થિર થા, 5-5 ઓછા મળે તો સારું, પણ ક્યાંક સ્થિર થા, પગ વારીને બે. એને હજી પોતાનું ઘર નથી મળ્યું, અનંત સંસારનો થાક નથી લાગ્યો, આ 40-50 વર્ષનો થાક લાગ્યો છે. મુંબઈ ગયા, અહીંયા ગયા, ત્યાં ગયા, અને ત્યાં કોકના પનારે પડ્યા, પણ ભાઈ ક્યાં સુધી હાલે, પારકી આસ સદા, એ બધું સમજાય છે, પણ જગતની આસ પણ તારા માટે નિરાશ છે, અને તારું ઘર એ તો પોતાનું આત્માનું સ્વશાંતિનું ધામ છે, એવું ક્યારે એને ભાવ આવ્યો નહીં. સંસારથી થાકતો નથી, પરિભ્રમણથી, પરિભ્રમણનો થાક નથી, ભવનો થાક નથી, ભવની અંદર થાક છે કે આ થયા ને આ થયા ને આ નોકરી બદલાવીને આ ધંધો બદલાવ્યો ને આ આમ કર્યું તેમ કર્યું, અહીંયા ગુમાવ્યા ને અહીંયા મેળવા ને આ અહીંયા હક પણ હતરા કર્યા ને અહીંયા ફાયવા ને અહીંયા ન ફાયવાના, અનેક પ્રકારના આ બધા ચિંતન કરે 40-50 વર્ષના, અને એની અંદર જીવ થાકનો અનુભવ કરે કે ભાઈ ક્યાંય સ્થિર થવાયું, પણ અનંતના પરિભ્રમણનો આ જીવને ક્યારે થાક નથી લાગ્યો, નિર્વેદ નથી આવ્યો, એટલે એનામાં સંવેગ જાગૃત થયો નથી. અને સંવેગની ધારા ન હોય તો ઉત્કૃષ્ટ મુમુક્ષુની અવસ્થા માટે અથવા મુનિપણા માટે જે સંવિગ્નતા જોઈએ એ ક્યાં લેવા જાવી, એ સંવિગ્ન થઈ જાય, બધાથી એને ઉદાસીનતા આવે. બધાની પ્રાપ્તિ હોય, અપ્રાપ્તિ નથી, પ્રાપ્તમાં પણ ઉદાસીન. આ ઉત્તમ મુમુક્ષુ જ્ઞાનીને શોધી શકે છે, જ્ઞાનીને ઓળખી શકે છે, અને જ્ઞાનીને અનુસરી શકે છે. એટલે જે જ્ઞાનીને ઓળખે છે તે જ્ઞાની જેવો થાય છે, 335 કે એ જ સાચો મુમુક્ષુ છે. બાકી તો બધી ત્યાં સુધીની બધી ટ્રાયલ એન્ડ એરર ચાલ્યા કરે છે, ટ્રાયલ એન્ડ એરર, ભૂલ કરો, અને ડૉક્ટરની જેમ આ દવા દીધી, ન હોય તો બે દીધી, બીજી દીધી, એ ન હોય તો આ દીધી, શરીર ક્યાં એના બાપનું હતું, પ્રયોગ કરે છે આપણા ઉપર, ચાલ્યા કરે છે. એવું આ જીવનમાં આપણે પ્રયોગ કરીએ છીએ આપણા જીવન, આ પ્રયોગમાંથી બહાર નીકળે ઉત્કૃષ્ટ મુમુક્ષુ. તો સર્વપ્રથમ જ્ઞાનીના ઓળખ વિના આ સંસારનો અંત નથી, અને જ્ઞાનીની ઓળખ માટે જીવની અંદર ઉત્કૃષ્ટતા, મુમુક્ષા, મુમુક્ષુતા લાવ્યા વિના સાચા જ્ઞાનીનું ઓળખાણ થવું સંભવિત નથી. આ બરોબર વાત બેસે જો, પકડાય, બરોબર દિશા પકડાય, તો દિશા સાચી રહે પછી બધા પરિબળો એની અંદર મદદરૂપ થાય. પછી કોઈ જ્ઞાની હોય તોય આપણી સંવિગ્નતાને દ્રઢ કરે, પણ સાચો મળી ગયો છે માટે કરશે, માટે થશે. પહેલું સ્ટેપ પહેલું જ રહે, ગાડી આગળ ઘોડો જોઈએ, ઘોડા આગળ ગાડી ન મુકાય. એ જ રીતે મુમુક્ષુતા આગળ આ સદગુરુ કામ કરી શકે છે, એટલે જ્ઞાની કામ કરી શકે છે. અનાદિ જીવની ભૂલ એક જ છે, એ જ્ઞાનીનું એને ઓળખાણ થયું નથી, નહીં તો એનું પરિભ્રમણ હોય નહીં. એ કહે છે જ્ઞાનીના વચનોનું પરીક્ષા બળ આને વિશે વિશેષપણે સ્થિર થયું છે. અને હવે સરસ વાત મૂકે છે કે જ્ઞાની નથી, સંસાર જે સંસારમાં પોતે રહે છે, જે કાળમાં પોતે છે, જે ક્ષેત્રમાં પોતે છે, જે સંયોગોમાં જીવે છે, ત્યાં જ્ઞાની નથી. કૃપાળુ દેવ તો એક એક પરિસ્થિતિને એટલું એનું વિશ્લેષણ કરે છે, એ કે જે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય ને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. અત્યારે જ્ઞાની નથી પણ પૂર્વે થઈ ગયા છે, તો પણ જે આ જ્ઞાની એટલે જ્ઞાનનો ઈચ્છુક અહીંયા એ ઉત્કૃષ્ટ મુમુક્ષુને જ્ઞાનીની ભૂમિકામાં આ નીચે એની સ્પષ્ટીકરણ આવે છે કે અમે આ જ્ઞાની પુરુષ કોને કહીએ છીએ. એ કહે છે વર્તમાન જ્ઞાની શબ્દ અમે લખ્યો છે એ કોને, તો કે વિશેષ પ્રજ્ઞાવંત અને પ્રગટ બોધબીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે, કે જેને બોધબીજની પ્રાપ્તિ થઈ છે અને જે પ્રજ્ઞાવંત છે. પ્રજ્ઞાવંત છે એટલે અભિમાન ઉપર એની બુદ્ધિ ઉપર નથી, પ્રજ્ઞા છે એ વિવેકયુક્ત જેનું જ્ઞાન છે. ધ્યેય ઉપાદેય જ્ઞેય એવો વિવેક જેના જીવનની અંદર જાગ્યો છે આ પ્રજ્ઞાવંત પુરુષ છે. એ વિદ્વાન ન હોય તો ચાલશે, વિવેકી હોવો જોઈએ. એવો પુરુષ અને બોધબીજની પ્રાપ્તિ, એ બોધબીજ એટલે એ જે સમજ એને કઈ સમ્યક સમજણ કે જેનાથી આ સત અને અસતનો, હિત અને અહિતનો, શાશ્વત અને ક્ષણભંગુરતાનો એ ભેદ કરી શકે એવું બોધબીજ એને પ્રાપ્ત હોય એવા પુરુષના અર્થમાં લખ્યો છે કે એવો પુરુષ જાણી શકે છે. ભલે આ કાળે જ્ઞાની પુરુષ નથી તો પણ તેની મુખવાણી રહી હોય, જ્ઞાનીનો બોધ હાજર છે, જ્ઞાનીનો ઉપદેશ છે, જ્ઞાનીની દેશના છે. ભલે તીર્થંકર નથી પણ આગમ વિદ્યમાન છે, તો એના આધાર ઉપર એ તીર્થંકર સાથેનું સામીપ્ય અનુભવી શકે છે. કોઈ ઝઘડા લાવતા નહીં પ્રત્યક્ષ પરોક્ષના, આ શબ્દમાં પડશો જ નહીં, જાણી શકે છે. માત્ર એની મુખવાણી રહી છે, આખરે એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ એનો બોધ જ છે, એનું જ્ઞાન જ છે. એ જ્ઞાન જે સ્વરૂપમાં છે, વાણીના સ્વરૂપમાં, ગ્રંથના સ્વરૂપમાં, બોધના સ્વરૂપમાં, ઉપદેશના સ્વરૂપમાં, એને આગમ કહો, એને ગમે તે કહો, એ રહ્યું હોય તો પણ આ વાણી જ્ઞાની પુરુષની છે. અને એનો રાત્રિ દિવસના ભેદની જેમ, જેમ રાત્રિને દિવસનો ભેદ કેટલો સ્પષ્ટ છે. દિવસ એ છે કે જ્યાં અંધકારની છાયા માત્ર નથી, અને રાત્રિ એ છે કે જ્યાં પ્રકાશનું એક પણ કિરણ ઉપસ્થિત નથી. જો પ્રકાશનું કિરણ ઉપસ્થિત હોય તો રાત્રિ નથી. એવો ભેદ આને સમજાય છે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં, કે આ વાણી એનો આશય ભેદ પકડે છે અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાણી નીકળે છે. અને જ્ઞાનીની વાણી જે જાણે છે એના ઉપરથી એને ખ્યાલ આવે છે કે આ તારતમ્ય ભેદ છે એના ઉપર જ્ઞાનીની દશાનું માપ લઈ શકાય છે. જ્ઞાનીની જાત એક છતાં તારતમ્યતા જુદી જુદી હોય, તારતમ્યતા જુદી જુદી. ચોથા ગુણસ્થાનક વાળો પણ જ્ઞાની છે અને તેરમા ગુણસ્થાનક વાળો પણ જ્ઞાની છે, પણ તારતમ્યતાનો ભેદ છે કે કેટલા આવરણો ખસ્યા છે, કેટલી અજ્ઞાનની પ્રકૃતિઓ ખસી છે, અને ખાસ કરીને તો કેટલી મોહની પ્રકૃતિ છે. આખો જે ખેલ છે એ મોહની પ્રકૃતિનો છે. બારમા ગુણસ્થાનક સુધી મોહનો કણિયો ન હોવો જોઈએ. પૂર્ણ વિતરાગતા વિના જ્ઞાન પરિપૂર્ણ થઈ શકતું નથી, જ્ઞાન નિરાવરણ ન થઈ શકે. વિતરાગતા એની પૂર્વ શરત છે. તો મોહની પ્રકૃતિથી પર કેટલો થયો છે. એટલે કહે છે કે જ્ઞાનીનો આશયને આ પુરુષ પકડી શકે છે, એનું તારતમ્ય પ્રમાણે નક્કી કરે છે કે અમુક જ્ઞાની છે પણ હજુ ઘણા ઘણા મોહના બંધન એના દેખાય. સત્કારના, માનના, પૂજાના, સિદ્ધિના, પ્રસિદ્ધિના, લોકસંજ્ઞાના, આ બધા મોહની પ્રકૃતિના બંધનો આપણને દેખાતા નથી. જણાય જ્ઞાની છે પણ હજુ એની તારતમ્યતા ઓછી છે. એને કંઈ કૃપાળુ દેવની સાથે ન મૂકી શકાય, પૂર્ણ વિતરાગ સાથે એને મૂકવાનું. કોઈ કાળે આવી ભૂલ ન થવી જોઈએ. આ મુમુક્ષુની ભૂલ છે બધી, જે કંઈ થાય છે ભૂલો બધી મુમુક્ષુ જ કરે છે, અને પોતે જ પોતાની ભૂલમાં અટવાય છે અને અનંતના બંધનમાં ખોટે ખોટો જોડાય છે. ન થાય, તારતમ્યતાને ઓળખવી જોઈએ. એક પણ પ્રકૃતિ હોય, ભગવાન કુંદકુંડાચાર્યજીનું એ વચન વારંવાર યાદ કરવું પડે છે, અણુ માત્ર પણ રાગાદીનો
સદભાવ વર્તે જીવને તે હોય આગમ દર ભલે પણ જાણતો નહીં આત્મને.
કેવી કરુણા કરી છે આચાર્ય. 14 પૂર્વનો પૂર્વધર ભલે ને હોય પણ રાગનો કણિયો છે જીવનમાં, સૂક્ષ્મ રાગ છે, પકડાય નહીં એવો રાગ છે. અન્યને ન પકડાય, પોતાને ન પકડાય એવી પ્રકારનો હોય તો પણ ભલે આગમદર હોય, હજુ આત્માની પરિપૂર્ણ અવસ્થાને એ પામ્યો નથી. તારતમ્યતા. ત્યારે આ શ્રીમદ રાજચંદ્ર કહે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જ્ઞાની જ્ઞાનીમાં ફેર છે. બધાને એક તાજવે તોલવાની આવી ખોટી આપણી ગેલછા ન કરીએ. બાળ ચેષ્ટા છે અને અજ્ઞાનના ચાળા છે, દ્રષ્ટિ રાગના ચાળા છે. છોડી દઈએ, નીકળી જઈએ. તારતમ્યતા આપણાથી ન પકડાય તો, ન પકડાય તો બીજું શું. તો પૂર્ણ જ્ઞાનીને બસ પકડી લ્યો, એની અંદર બધા આવી જશે. એક પૂર્ણ વિતરાગ ઓળખાય, બધા જ્ઞાનીઓ જગતના ઓળખાઈ ગયા છે. પ્રભુ શ્રી કહેતા એટલા માટે જ કે તમે અમારા સામે નહીં જુઓ, ઝેર ખાશો ઝેર. અમે ગુરુ થતા નથી, અમે બતાવીએ છીએ. આજે તો જે તે ગુરુ થઈ બેઠા છે. શું કહે, કાળની સ્થિતિ, કાળની બલિયારી અને જીવોનું દુર્ભાગ્ય. આ સ્થિતિની અંદર મુખવાણી રહી હોય તો પણ એ આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાણી નીકળે છે અને એ આશયવાણી ઉપરથી એ વાણીના આશયને પકડીને એક એક વચનો વાંચી એનો આશય પકડાય છે. એના ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે કે કેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે કે આ કેનાર પુરુષ કોણ છે. જો એ પ્રજ્ઞાવંત પુરુષ હોય, જો એનામાં બોધિ બીજ સહિતની દ્રષ્ટિ હોય તો એ પકડી લે. સરસ ઉદાહરણ છે વડવાના સ્થાપક પોપટભાઈનું. અમદાવાદના દેરાવાસી સંઘના અગ્રણી અને મહામહોપાધ્યાયનું બિરુદ કૃપાળુદેવે જેને આપ્યું હતું, શાસ્ત્રના પારંગત આચાર્યો પણ એની પાસે શાસ્ત્રના ભેદ ઉકેલવા ચર્ચા કરે. પોપટભાઈ એને મહાપાધ્યાય કહે, કૃપાળુદેવ પણ કહે કે બોલો મહાપાધ્યાય આમાં શું કીધું છે આગમમાં. આવો પુરુષ એની બેનને કલોલમાં હતા, ઉગરીબેન એને મળવા જાય છે, નાનપણના વિધવા છે. પૂછે છે, બેન તું સુખી છે ને? તો કે મને તો કૃપાળુદેવના પત્રો આવે છે એટલે હું તો વાંચું છું ને, મને તો આનંદ છે, સુખી છું હું તો. મને તો એક પત્ર આવે તો એક મહિના સુધી આનંદ વર્તાય છે. તો કે બેન મને એ પત્રો એકાદો વાંચવા આપીશ? હજુ એને કાંઈ ઓળખાણ નથી. અને પત્ર વાંચે છે અને વાંચતા કીધું, બેન આ લખનાર ભગવાન પુરુષ છે આ ઓળખાણ. બેન આ પત્ર લખનાર ભગવાન છે. એમ વચનામૃત વાંચતા શું ભાવ થાય છે? ઓળખાણ થઈ શકે છે, તારતમ્ય લક્ષ્યગત થાય છે અને પૂર્ણ જ્ઞાની તરફ જ જીવનું લક્ષ્ય હોવું જોઈએ. કહેવાતા તથાકથિત જ્ઞાનીમાં રોકાય એ મુમુક્ષુ નહીં. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે પ્રજ્ઞાવંત અને પ્રગટ બોધ બીજ સહિત પુરુષના અર્થમાં લખ્યો છે. અને પછી એક સૂત્ર આપી દીધું આ આગમના સારનું. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. વારંવાર આ એકવાર સાંભળવાથી ક્યાં બેસે નહીં હો, આ વારંવાર વિચાર કરવા જેવું છે કે કૃપાળુદેવે આપણે શું કીધું. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને જો સુલભ હોત, બધા જ્ઞાનીના વચનોની પરીક્ષા કરી શકે અને એને ઓળખી શકે, એને જાણી શકે, તો કે નિર્માણ પણ સુલભ જ હોત. આ ખ્યાલ આવે છે કે આપણને જ્ઞાનીની પરીક્ષા કરવા માટે આપણી પ્રજ્ઞા કેટલી અધૂરી છે, કેટલી ઉણપ છે. કાં તો બોધબીજની દ્રષ્ટિ નથી, કારણ કે આત્માર્થ ઉપદેશક તો આત્મા જાણતો હોય જાણે, બાકી તો લૌકિક ઉપદેશ આવે તો એમાં ઓહો ને આહામ જ કરે છે, એમાં ઊંધો પડતો હોય, અરે ભાઈ વાત બધી લૌકિક ચાલે છે, આમાં ક્યાંય આત્મા નથી, પણ પોતે જ સંસારમાં ગળાડૂબ છે એટલે પછી એને આત્મા સિવાયની વાત પણ ગમે. અને એમ કે બહુ સારું કીધું, અને પછી આ કંઈ સામાજિક કથામાં ગયો તો બહુ સારું કીધું તું, એટલે તારે આત્મા સમજવો છે ને, કામ એક આત્માર્થનું, આ ભૂમિકા તારી છે કે બીજી છે? હજી તારે સંસાર સુધારવાનું કામ કરવાનું છે તો હજી ઉત્કૃષ્ટ મુમુક્ષુની ભૂમિકા હજુ નથી આવી ભાઈ. હજી તો તને ઘણા બીજા આરંભ સમારંભ પ્રત્યેની રુચિ રસ બધું છે, નહીં ભેગું થાય. બસ જીવની જે કક્ષા એના પ્રમાણે એ તો ચાલ્યા કરે, એનો વાંધો નથી. પણ આપણે સમજવું છે કૃપાળુદેવના બોધને કે આ ઉત્કૃષ્ટ મુમુક્ષુ જ પરીક્ષા કરી શકે છે જ્ઞાનીની, અને ઉત્કૃષ્ટ મુમુક્ષુતામાં આ હોવું જોઈએ કે આત્માર્થ ઉપદેશક વાણી સિવાયની બીજી ગમે તેવા ભપકા હોય એ ભપકાને એ બાજુ ઉપર મૂકી દે કે એનું કામ નથી મારે. અત્યારે કોઈ રચનાત્મક યજ્ઞ મેં નથી માંડ્યો, અને એવા માટે તો આપણાથી ચડિયાતા એવા ઘણા સંસ્થાઓ છે અને એવા ઘણા કાર્યકરો છે જીવન આપેલા, એમાં આપણે તો ક્યાંય નથી. પરંતુ આત્માર્થ એવી વાત છે, વિતરાગનું શાસન અને કેવળ આત્માર્થ ઉપદેશક અને પૂર્વાપર અવિરોધવાદ, સુખનો માર્ગ, શાંતિનો માર્ગ, સમાધિનો માર્ગ એ પૂર્વાપર અવિરોધ છે. આવું થાય તું તો ક્યારેક પાછું એમાં વિરોધ થાય, લ્યો આને આમ કર્યું, આને આમ ન કર્યું, ને આને ધ્યાન ન રાખ્યું, એટલે આમ થયું. આ બધી વાતો શરતી થઈ, આ બિનશરતી વાત છે. પૂર્વાપર અવિરોધતા હોવી જોઈએ માર્ગની અંદર, વાતની અંદર, બોધમાં, અને અપૂર્વ અર્થનું કથન થવું જોઈએ. એમાંથી નીકળેલો સામાન્ય અર્થ નહીં, અપૂર્વ અર્થ. અપૂર્વ અર્થ એટલે આત્માને એકાંત હિતકારી શું છે, કામ ચલાવ નહીં. આપણે તો અત્યારે આપણા જીવનમાં કામ ચલાવ જરા સાતા સુવિધા થઈ જાય, જરા મુશ્કેલી થોડી હળવી થઈ જાય એટલે આપણા માટે અપૂર્વ. વાહ, એને બહુ કર્યું, એને આમ કર્યું ને, એમાં હું તો ન્યાલ થઈ ગયો. તને ન્યાલ કરવાનો તો મોકલો, તારે ન્યાલ નહોતું થવાનું. અપૂર્વ અર્થનું નિરૂપણ કરે અને પછી આત્મ અનુભવ થાય એના જીવનની અંદર આવે કે કશું જ નથી ત્યારે. એ ત્યારે અંદરથી એ હુંકાર નીકળે, રણકાર નીકળે, ભણકાર નીકળે કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું. પરંતુ હવે ક્યારે જ્ઞાની પાસે બીજી કોઈ વાતની યાચના નહીં કરીએ. આત્માના અનંત આનંદ આગળ આ બધું તો તુચ્છ લાગે છે, તૃણવત છે, ઘાસના તણખલા જેવા છે. આ સંસારના બધા લોભ પ્રલોભન આ બધા એ તો તણખલા જેવા છે. આવો અંદરથી સૌભાગને રણકાર નીકળે છે. આ પ્રજ્ઞાવંત પુરુષ, બોધબીજ પ્રાપ્ત પુરુષ છે, એને કહ્યું કે આ આત્માના આનંદ જે છે આ અનુભવની ભૂમિકામાં જ્યારે જાય ત્યારે એને આત્માનો આનંદ વેદાય, ત્યારે સંસારના બધા પદાર્થો છે કે નથી એનું કોઈ મહત્વ નથી, કશું જ નથી. આવી અદ્ભુત વાત. અહીંયા પ્રશ્ન બે પૂરો થાય છે, હવે પ્રશ્ન ત્રણનો ઉત્તર આપે છે. જો સૌભાગ અને ડુંગરસિંહભાઈ એમણે કૃપાળુદેવને પત્રોમાં આ પ્રશ્નો લખ્યા છે કે સાહેબ જ્ઞાની ને અજ્ઞાનીની વાણી કેમ ઓળખાય, કેમ કે કેટલીક વાર તો હારો અજ્ઞાની ચડિયાતો હોય, અમારે શું કરવું? બાપા બહુ ભદ્રિકતાથી લખી નાખતા હો કૃપાળુદેવને કે સાહેબ અમે તો ક્યાંક છેતરાઈ જાય. પણ કૃપાળુદેવ આ મુમુક્ષુ છે, ઈચ્છાવાળા જિજ્ઞાસુ છે, કેવું એને માર્ગદર્શન આપે છે. હવે ત્રીજો પ્રશ્ન લખ્યો છે. જિનાગમમાં મતિશ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમા વાચક નથી. અવધિ મનપર્યવ્યાદી જ્ઞાન વર્તમાન કાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમા વાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વર્તમાનમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. પ્રશ્ન સાદો જ કર્યો છે કે પાંચ પ્રકારના જ્ઞાન કીધા, એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ તો સમજાય છે અને અનુભવાય છે, પણ આ અવધિ જ્ઞાન અને મન પર્યવય છે એ કંઈક ઉપમા આપી લાગે છે, વાસ્તવિક નથી. આવું કઈ અવધિ જ્ઞાન હોય? માણાની આંખની બહાર દેખાય, દિવાલની પેલે બહાર દેખાય, આવું કઈ બને? કેટલો સરસ પ્રશ્ન આવી ગયો. મોક્ષ જયારે વિચારે ત્યારે કે આગમની બધી વાત શું લખી છે, આનું રહસ્ય શું છે, આનું તારતમ્ય શું છે, આનો ભેદ શું છે? તો કે અવધિ જ્ઞાન એ મનપ્રિય વિજ્ઞાન. અહીંયા બેઠો બેઠો સામાના મનમાં શું વિચાર ચાલે છે એ પકડાઈ જાય. આ કેવી રીતે બને? આ ઉપમા લખી છે કઈ? આ અંતર્યામી પણ કેવડાવવું છે એટલે એની ઉપમા. અંતર્યામી કોણ? તો કે આમાંના ભાવ મનોભાવને જાણે તે. એક હકીકત છે કે ખરેખર જાણે? કવિઓની કવિતામાં ઉપમા હોય, હકીકત ન હોય. કેટલાય જેને સાહિત્યનો અભ્યાસ છે ને એને વધારે ખબર પડશે કે કેટલું વર્ણન વાંચે એ વર્ણનની અંદર બધું ઉપમા હોય, હકીકત કાંઈ ન હોય. સાબરમતી નદી ખડખડ વહેતી હતી, નદી કિનારે મંદિર હતું, મંદિરની ઝાલર વાજતી હતી અને સંધ્યાકાળનો સમય હતો, આરતીનો ઘંટારવ થતો હતો. આવા સમયે હું ગયો અને આમને તેમને તો એ વાંચીને એક ભાઈ ગયા તો હું નદીમાં પાણીને કાંકરા ઉડે અને મંદિરની અંદર કૂતરા ભસતા હતા. કયો વાળા કા લેખક પાસે કે ભાઈ તું આ બધું લખસ, હું તો તારું વાંચીને જોવા ગયો. તો કે તને કોણે ડાયો કર્યો તો? મારી તો આ બધી ઉપમા, મારું ભાષાનું જ્ઞાન કેટલું છે એ તો તું જો, આમાં કૂતરું છે કે નહીં એ ક્યાં જોયું તે? મારું ભાષાનું જ્ઞાન કેવું છે? એ ધરતી પૂરબારમાં ખીલી ગઈ છે ને વનરાજી આમ ખીલી ગઈ છે ને સૂર્યને નમન કરવા માટે ધરતી દોડી રહી છે ને સૂર્ય એની આગળ આવી રહ્યો છે, લખ બધું જેટલું લખાય એટલું. આ બધી ઉપમા છે. આવું જ્ઞાન હતું, આવું જ્ઞાન હતું. ગમે તેના મનના ભાવને પકડી લઈએ, ઉપમા છે. તો કે ના. અને આ પુરુષે આ વાત લખી, એહી નહીં હૈ કલ્પના એહી નહીં વિભંગ કૈનર પંચમ કાળ મે દેખી વસ્તુ અભંગ. કેટલી અદ્ભુતતા છે એક નાના પદની અંદર. આ કલ્પના નથી, આ અમારી વાતો જે ભવ્યતાની છે એને કોઈ ગબગોળા માનસો નહીં. એહી નહીં વિભંગ, આ જૂઠાણું નથી. કારણ કે આ કળી કાળની અંદર પણ કેટલાય જીવોએ આ વાતને પોતાના અનુભવથી જોઈ છે. દેખી વસ્તુ અભંગ, વસ્તુના અભંગ સ્વરૂપની અંદર આ વસ્તુનો અનુભવ કર્યો છે. આત્માના આ જ્ઞાન, એનું મનપરિવય જ્ઞાન, એનું અવધિ જ્ઞાન, આ બધા જ્ઞાન જે છે એ આત્મા પ્રત્યક્ષ પોતાની તારતમ્યતા પ્રમાણે અનુભવી શકે છે. માત્ર પ્રત્યક્ષ એટલે આંખથી દેખાય એટલું જ જ્ઞાન એ જ્ઞાન નથી, એટલું એ જ્ઞાન જ્ઞાન નથી. જ્ઞાનના પાંચ પ્રકાર કયા છે તમને? એટલે કારણ કે અત્યારે આવું ક્યાંય જ્ઞાન દેખાતું નથી. સ્વભાગભાઈનો પ્રશ્ન એ છે કે વ્યવચ્છેદ જેવા લાગે છે. સાહેબ આ બધું તો લાગે છે, આ કાંઈ છે નહીં, આ ઉપમા લખી છે, આવું કાંઈ જોવામાં તો આવતું નથી. અત્યારે કોઈ કેવળ જ્ઞાની નથી એટલે કેવડી ન હોય, કેવળ જ્ઞાન ન હોય. પ્રશ્ન આવીને ઉભો રહી કે ઉપમા છે. અને ઘણાને અત્યારે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એ પણ પકડાતું નથી. કેવી રીતે બને દેહાતીત અવસ્થામાં વર્તન કેવી રીતે બને? તો કે છે ના, એને ઉપમા વાચક ગણવા યોગ્ય નથી. કારણ કે આ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાએ ઉપજે છે અને વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા ચારિત્રની પ્રાપ્ત થવી દુર્લભ છે. કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. આજે ચારિત્ર મોહનીયની પ્રકૃતિ બહુ જોરદાર છે. એ બહુ જોરદાર હોવાને કારણે થઈને આ જ્ઞાન અનુભવાતું નથી, પણ આ જ્ઞાન ઉપમા નથી, પણ એ હકીકત છે. એ હકીકત છે. અને એ ચારિત્રની વિશુદ્ધિ જેમ થાય તેમ તેમ એ જ્ઞાન પ્રગટ થાય, જીવની અંદર તારતમ્યતા પ્રમાણે તે જ્ઞાન પ્રગટ થાય. તો આંખ અને આંખથી પરનું પણ જોઈ શકે, રૂપી પદાર્થો આખા લોકના જોઈ શકે, અને જગતના પ્રત્યેક આ જીવ છે મનુષ્ય એની સાથે એને કોઈ સંવાદ ન હોય તો પણ એનો મનોભાવ શું છે એ જોઈને જાણી શકે, માત્ર એની સામે દ્રષ્ટિ કરે અને આના મનમાં શું ચાલી રહ્યું છે એ પાકે પાકું કહી શકે. પોતાની ચારિત્રની વિશુદ્ધિના આધાર ઉપર આ થઈ વર્તમાનનો વ્યવચ્છેદ છે, કારણ કે ચારિત્ર મોહનીયની પ્રકૃતિનું વર્તમાનમાં ઘણું જોર છે. એટલે વિતરાગના કહેલા તત્વો ક્યારેક આપણને અનધિકારીપણાને લીધે અથવા સત્પુરુષના યોગ વિના સમજાતા નથી, છતાં તે પરમ સત્ય છે એવો નિશ્ચય રાખો, એમ વારંવાર ચિંતન કરો. કૃપાળુ દેવે તો આપણને ક્યાંય ભૂલ થવા માટે કોઈ સંભાવના રહેવા ન દીધી કે તું તારું ડાપણ કરીશ, માં તને નહીં સમજાય કદાચ તો તારો અનધિકાર છે, એ અધિકાર પ્રાપ્ત કરજે, અને કંઈક સદગુરુની પ્રાપ્તિનો યોગ ન હોય તો એ યોગ મેળવજે, તને જરૂર સમજાશે, પણ આ વાત પરમ સત્ય છે. એ પરમ સત્ય કેવું છે કે જન્મ મરણાદિનો આત્યંતિક વિયોગ થાય એવું છે, ફેરા ટળી જશે, પરિભ્રમણ ટળી જશે, ભવ નિવૃત્તિ થશે. સામાન્ય આત્મચરિત્ર પણ કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. આત્મસ્વરૂપ વિચારતા તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે તો પછી અવધિ મન પરિવ્યાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અગ્નજીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જેવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. સમાધાન આપ્યું છે મુમુક્ષુઓને. એ કહે છે કે સામાન્ય ચારિત્ર પણ અત્યારે દુર્લભ છે, એટલી ચારિત્ર મોહનીયનું પ્રકૃતિનું જોર છે કે જીવમાં સામાન્ય ચારિત્ર પણ કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે. આત્મચારિત્ર, સામાન્ય આત્મચારિત્ર એટલે આત્માના ગુણો આધારિત એનો વ્યવહાર, વિશુદ્ધિનો વ્યવહાર, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, આ બધા આત્મિક ગુણ. આવું જોવાનું મુશ્કેલ થઈ ગયું છે. પ્રમાણિકતા તોય નથી, નીતિમત્તા તોય નથી, સચ્ચાઈ નથી, ત્યાગ નથી, વૈરાગ નથી, ઉપસમ નથી. અરે આ બધી બહુ પ્રાથમિક અવસ્થા છે. સામાન્ય ચારિત્ર છે આત્મિકતાનું. આ આત્માના ગુણો માટેની આ ભૂમિકારૂપ ચારિત્ર છે મુમુક્ષુતાના ગુણો. એ તો કેવું સામાન્ય આત્મચારિત્ર પણ આજે વર્તમાનમાં જીવોને વિશે બહુ ઓછું જોવા મળે છે. તો જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ હોય અને આવું જ્યાં ચારિત્ર ન હોય ત્યાં જ્ઞાન ન હોય એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. અહીંયા કેવો સિદ્ધાંત મળે છે કે ચારિત્રની શુદ્ધિ ન હોય તો આપણી સમજણનું જ્ઞાન યથાર્થ ન હોય, વ્યવચ્છેદ જ હોય. આ લબ્ધિ આપણને પૂર્ણ પ્રમાણે ચારિત્રના પ્રમાણમાં લબ્ધિ થાય, એ જો બરોબર ન હોય તો એ લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય, ઓછા વધતા પ્રમાણમાં, એની તારતમ્યતા ઘણી અલ્પ હોય, શબ્દો ભલે પાકા હોય એની પાસે પણ લબ્ધિ ન હોય, વૈરાગ્ય શબ્દ હોય લબ્ધિ ન હોય, ત્યાગ શબ્દ હોય લબ્ધિ ન હોય, ઉપશમ શબ્દ હોય લબ્ધિ ન હોય. લબ્ધિ એટલે તથારૂપ આચરણની ક્ષમતા, એ ન હોય. સંયમની વાત કરે પણ સંયમ જીવનમાં જરાય ન હોય, એક ઈચ્છા ન હોય. કેટલી બધી વાતને સમજ પડે તો ભેદ જમીન આસમાનનો છે, આ બધો આશય ભેદનો. વસ્તુને પકડાવી જોઈએ. આ કાળની અંદર જીવોને આવું સામાન્ય આત્મચારિત્રની ઉત્પન્ન થવું એ પણ દુર્ઘટ થઈ, એટલી બધી સાધનાનો ક્રમ નબળો પડી ગયો છે. એટલે જીવો શબ્દથી સંતુષ્ટ થઈ જાય છે, શુષ્ક જ્ઞાન એને કહેવાય, વર્તે મોહાવેશમાં. આ શુષ્ક જ્ઞાન છે. જ્ઞાન મુખથી સરસ બોલે એમાં એક કઈ ભૂલ ન હોય, શાસ્ત્રમાં કીધું હોય એવી જ વાત હોય, પણ એનું વર્તનમાં મોહાવેશ હોય. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ. જ્ઞાન કથે પણ અંતરમાં મોહ છૂટ્યો નથી. આ વાત કરે છે કે સામાન્ય આત્મચરિત્ર પણ કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે. બહુ એવા વર્તમાનમાં આવા જીવો પણ બહુ દુર્લભ મળે છે કે જેને વિશે સામાન્ય આત્મચરિત્ર જોવા મળે. આત્મિક ગુણો, મુમુક્ષુતાના ગુણો, હજી મુનિપણાના ગુણો નહીં, નિર્જ્ઞાનના ગુણો નહીં, વિતરાગના નહીં, એ બધા શ્રેણીગત છે. એ શ્રેણી તો ઘણી આગળ છે. સર્વવીરતી, મુનિપણું, નિર્ગ્રંથતા, પૂર્ણ વિતરાગતા, પણ પહેલી ભૂમિકા મુમુક્ષુતા, જેમાંથી સંકિત થાય, જેમાંથી જીવ સમ્યક દર્શનને પાત્ર બને, એ પૂર્વ ભૂમિકાના સમ્યક દશાના ગુણો એ પણ જોવા મળતા નથી. તો કે છે એથી આશ્ચર્ય નથી, જ્ઞાનનું વ્યવચ્છેદ પણ એનું અમને આશ્ચર્ય થતું નથી. અને તેથી એ જ્ઞાનને તમે જ્ઞાન નથી એટલે ઉપમા વાચક ગણો એ પણ બરોબર. જે વસ્તુ નથી એટલે ઉપમા છે, ઉપમા છે એટલે વાસ્તવિક નથી, કવિની કલ્પના છે, એવું નહીં જ્ઞાની ના પાડે છે કે એવું દેખાતું નથી. એનું હવે અહીંયા કારણ આપે છે, સમાધાનનો આધાર આપે છે. શું આધાર આપે છે? કે સર્વજ્ઞાની, સર્વજ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. જે કંઈ જ્ઞાન ઉત્પન્ન થાય એ ક્યાં થાય? આત્મામાં થાય. હવે એ પછી અવધિ જ્ઞાન અને મન પરિવેદી જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? તો પછી આ જ્ઞાન ઉપમા કેમ ગણો છો? એ પણ આત્મા હોય તો આત્મામાં એ જ્ઞાન ઉત્પન્ન થવું ઘટે, કેમ કે જ્ઞાનની ઉત્પત્તિનું ક્ષેત્ર કયું છે? આત્મા. અને આત્મા છે કે નહીં? મોક્ષ કોનો હોય? આત્માનો. હવે હું આત્મા છું તો મોક્ષ નથી? તો ઘણીવાર કૃપણદેવે કહ્યું કે હે દેવ, આ કાળમાં મોક્ષ ન હોય એવું પ્રતિપાદન તું તારી પાસે રાખ. આવું એકાંત પ્રતિપાદન અમને માન્ય નથી. આત્મા છે અને મોક્ષ નથી? આત્માના પદ જે છે, આત્માની ઓળખાણ છે, એક એનું અસ્તિત્વ છે, એ છે જ, કોઈએ ઉત્પન્ન કર્યો નથી, એ છે જ, એ અવિનાશી છે, અનુત્પન્ન છે, નિત્ય છે, બીજું પદ છે. એ ક્યારેય એનો નાશ નથી, ક્યારેય એનો વિલય નથી, ક્યારેય કોઈમાં ભળતો નથી. અને ત્રીજું, એ કર્મનો કર્તા છે. જ્યાં સુધી વિભાવ ભાવમાં છે ત્યાં સુધી જગતના પૂદગલ સાથે એનું જોડાણ ચાલુ છે, એટલે કર્મ બંધાયા કરશે. પૂદગલનો પણ એક સ્વભાવ છે, પૂદગલની પણ એક શક્તિ છે, પૂદગલની પણ એક તાકાત છે, અચિંત્ય શક્તિ છે પૂદગલમાં, કે જેવો તમે ભાવ કરશો એવી એ રચના કરશે, એવું એ ફળ આપશે, એવો એ અનુભવ કરશે, એવી એની સ્થિતિ થશે, એટલો કાર્ડ હશે તમારી સાથે, કાયમ નહીં રહે પાછું. તમારા ભાવની તારતમ્યતાના આધાર ઉપર જ એ રહેશે. આવી તો અદ્ભુત રચના છે. તો એ તમે કરતા છો, અને કરતા છો એટલે માટે એનું આત્માનું પદ ચોથું છે, ભોગતા છો. ભોગતાપણું છે તમારું, કેમકે જે કર્મ કર્યું છે એ ભોગવ્યા સિવાય નિવૃત્ત થઈ શકે એમ નથી. અને જેણે કર્યું છે એ જ ભોગવે, કંઈ બીજો ન ભોગવે, બીજાને લાગુ પડે નહીં, કોઈના ક્યાંય ઉછીના લેવા જવાય નહીં, અને આપણા કર્મ કોઈને ભોગવવા અપવાય નહીં, અપાય નહીં. બહુ હિસાબ બહુ ચોખ્ખો છે, આમાં ક્યાંય મૂંઝવણ જેવું છે નહીં કે લે આ અમારી પાસે જરાક સામાન આવ્યો તો થોડોક વધારે છે, તમે વાપરજો. એ કોઈને ઉદારતાથી આપણે દઈ દઈએ કે તમે રહ્યો, તમને કામ આવશે, મારે ઘણું એ હાલે. પણ કર્મ ઘણા આવી ગયા છે, અજ્ઞાનમાં ભૂલથી ઘણા બાંધી લીધા, હવે અમારે કેથી ખૂટે? થોડાક તમે આપો છો. આવું થઈ શકે એમ? જો આ બધું આત્માની અંદર જ ઘટે છે, અને આત્માની ઉપસ્થિતિ છે, આત્માની વિદ્યમાનતા છે, તો આત્માનું પાંચમું પદ મોક્ષ છે. આત્માની બહાર છે તો મોક્ષ પણ આત્મામાં જ છે. આત્મા અને મોક્ષ બે જુદા નથી. એટલે શબ્દ પ્રયોગ વાપર્યો, તું છો મોક્ષ સ્વરૂપ, તું જ મોક્ષ સ્વરૂપ છો. વિભાવથી દૂર થા અને સ્વભાવમાં સ્થિત થા તો તું જ મોક્ષ સ્વરૂપ છો. વિભાવ યુક્ત તું કરતા છો અને કર્મનો ભોગતા છો, પણ વિભાવથી રહીત તું મોક્ષ ન કરતા, તું મોક્ષ સ્વરૂપ જ છો, બીજું શું છો તું? અદ્ભુત વાત જ્ઞાનીઓની એવી શૈલીમાં સમજાવે તો કે છે, જો મન પર્યવય અને અવધિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય તેમાં શંકા કેમ છે? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો તેની જે વ્યાખ્યા કરે છે, જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. આ કહે છે પરમાર્થ માર્ગના અજ્ઞ જીવો પૂરેપૂરું યથાર્થ સ્વરૂપ જાણતા નથી. જ્ઞાનીના બોધનું સ્વરૂપ, જ્ઞાનીના વાણીના આશયની એનું તાત્પર્ય, એનું રહસ્ય, એનો ભેદ, એના ઉપર જેની મતિ ચાલતી ન હોય અને જે જગતના જે કંઈ પ્રચલિત વિષયો છે એના સંદર્ભમાં જ બધી જ્ઞાનની ઘટના ઘટાવતા હોય એને માટે આ શક્ય નથી. એટલે કહે છે કે એવા લોકો આવી વ્યાખ્યા કરે કે એ શક્ય નથી. તો કહે છે એ વ્યાખ્યા પ્રમાણે કરે પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. કોઈ અત્યારે વ્યવહારિક રીતે કહે કે હોય તો બતાવો, હોય તો બતાવો, પણ નથી માટે નથી શક્ય, તો કે એની વ્યાખ્યા પ્રમાણે 40માં જ્ઞાનીએ વ્યાખ્યા કરી છે કે સર્વ ક્ષેત્રનું જ્ઞાન આત્મા છે અને આત્માની વિદ્યા માનતા હોય, આત્માની શ્રદ્ધા હોય તો એના પૂર્ણ જ્ઞાનની શ્રદ્ધા પણ હોય તો એ કે સંભવ છે. જિનાગમમાં જે આશયથી વ્યાખ્યા કરી છે તે વ્યાખ્યા અને અજ્ઞાની જેવો આશય જાણ્યા વિનાની વ્યાખ્યા કરે એમાં ભેદ છે. ભેદ ક્યાં છે? કે જિનાગમમાં જે વસ્તુ સમજાવી છે અને અજ્ઞાની જીવો જે પ્રકારે એની પ્રરૂપણા કરે છે એમાં ભેદ છે. એ ભેદ હોવાને કારણે આ આપણને લાગે છે કે આ વસ્તુ સંભવિત છે અને આ વસ્તુ સંભવિત નથી. અને જેમ જેમ પંચમકાળ વધતો જાય છે તેમ તેમ આપણને આગલા જમાનાની જે કંઈ વાત છે આત્મિક એ વધારે ને વધારે અસંભવિત લાગતી જાય છે. એટલે ઘણીવાર એમ થાય કે આ બધું બને નહીં, આટલા આટલા તપ, હજારો વર્ષોના તપ કરે, માસ ખમણના ક્ષણે માસ ખમણ અને આવા હજારો માસ ખમણ થાય, આ બધી વાતો સાંભળીએ એટલે જિનાગમમાં કઈ હોય, પણ આપણે વર્તમાન શિક્ષણ અને વર્તમાન જે કાંઈ આપણી બોધ છે એનાથી પ્રભાવિત છીએ એટલે શું થાય? સંદેહનું સ્થાન થાય, શંકા આવ્યા કરે, એમ થાય કે આ બધી વસ્તુ બેસતી નથી. પણ આમાં લખ્યું છે હવે કે માથે અગ્નિના અંગારા મૂકે અને એમાં એને કેવળ જ્ઞાન જેવો સંભાવ થાય, જે સંભાવનું ફળ કેવળ જ્ઞાન થાય, તો આવું કંઈ બની શકે ખરું? દેહધારી છે તો કેવી રીતે બનતું હશે? વ્રાની પશુ શરીરને ફાડી ખાય છે અને તે સમયે પણ એની આત્મસ્થિરતા યથાસ્થિત છે, આ બની શકે ખરું? કાનમાં કિલા ઠોકાય અને છતાં પ્રભુ કાયોસર્ગથી વિચલિત ન થાય, એ કેવી રીતે સંભવિત થાય? એટલે ઘણીવાર પછી લોકો સાંભળે, શ્રદ્ધા બેસે નહીં. એક પેઢી એવી છે કે જેને અત્યારે ધર્મની જાવું સાંભળવું પછી માથાકૂટ જાજી ન કરવી, બીજી પેઢી તો આવતી જ નથી કે ભાઈ આમાં સાંભળવા જેવું નથી, કારણ કે અહીંયા આવી જ વાત હશે ઠેકાણા વિનાની. વાત તો સાવ સાચી છે. હવે આ એક જિનાગમનો આશય અને એને નિશાળમાં ને કોલેજની અંદર ભણ્યો છે એ અજ્ઞ પુરુષોનો આશય, આ બે નું મેન નથી થતું. એને પરમાર્થથી અજ્ઞ જીવો છે એને બધું બતાવ્યું, એને સમજાવ્યું, એની સમજણથી આની સમજણ છે, આની બુદ્ધિ કેટલી? એના પ્રોફેસર જેટલી, અને બીજી ભાષામાં કહે તેના બાપ જેટલી, એથી વધારે કાંઈ એનું છે નહીં. ભાઈમાં કાંઈ બીજું ઝવેરાત છે નહીં. પણ જિનાગમમાં એ આશયની વ્યાખ્યા કરી છે. આ કૃપાળુદેવ લઈ જાય છે કે જીવ તું જોડા કેની સાથે? જિનાગમ સાથે. તું વર્તમાન જ્ઞાનના જે કાંઈ માસ્તરો છે, ટ્યુશન ક્લાસીસ છે, એની યારે ન જોડા, જિનાગમ. જ્ઞાની પુરુષો, પરમ જ્ઞાની પુરુષોએ આ જગતનું સ્વરૂપ શું કહ્યો છે, એમાં આ બધા પાંચ જ્ઞાનના પ્રકાર ભેદ કેવી રીતે કહ્યા છે. આપણી પાસે છે આર્ટ, સાયન્સ, કોમર્સ, મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, આ બધા જ્ઞાનના ભેદ છે. અહીંયા ભેદ છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવય જ્ઞાન અને કેવળ જ્ઞાન. તો તને આ ભેદની ખબર નથી, તને આ ભેદની ખબર છે એન્જિનિયરિંગ કે મેડિકલ કર, તો કે છે એની વ્યાખ્યા. મોટો ભેદ એમાં આશ્ચર્ય નથી. અને આ ભેદને લીધે જ્ઞાનના વિષય માટે પણ સંદેહ થવા યોગ્ય છે. સંદેહ થાય જ્ઞાન વિશે જીવને સંદેહ થાય, પણ આત્મદ્રષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. જો આત્મદ્રષ્ટિએ જોઈએ તો એનો કંઈ અવકાશ નથી. અને એ તીર્થંકર દેશના દેતા હોય, અને કોઈ પણ જીવની અંદરનો કયો ભાવ છે એ ભાવને પકડે, એના જન્મ જન્મની યાત્રાને પકડે, અને એમાં કોઈ પ્રશ્ન કરે કે પ્રભુ આ આમ કેમ કરે છે, અને પ્રભુ એનો ત્યારે ઉત્તર આપે કે સાહેબ આ દેવ અત્યારે આવીને કેમ તમારી ભક્તિમાં લાગી ગયો, તો કે આ તો હમણાં એક દેડકો હતો, હજી દેડકાનું સબ તો પડ્યું છે, ખોખું પડ્યું છે, અને એને ઉત્કૃષ્ટ ભાવ જીન પૂજાના કરતા અહીંયા આવ્યો છે. અને હે રાજા શ્રેણીક, આ તારા રથના ઘોડાના પગ નીચે જ કચડાયેલો છે, પણ અત્યારે આ દેવરૂપે તારી સાથે જ આ તીર્થંકરની ભક્તિમાં જોડાયેલો છે. તું મનુષ્ય ગતિના રૂપે ભક્તિ કરે છે, એ દેવરૂપે કરે છે. આટલું આટલું જ્ઞાનની સંભવિતતા કેમ સંદેહ આવે જીવને? અને આવા એટલા ઉદાહરણો આવે છે એક એક જીવના. અને પછી શાસ્ત્રની અંદર તો એની કથા, પૂર્વકથા, પૂર્વજન્મ બધું ચાલે, એ બધું બતાવે, જ્ઞાનીઓ બતાવે. પછી આપણને તો શ્રદ્ધા ન રહીએ, એટલે આપણને સંદેહ થાય, શંકા થાય, એટલે આપણે વિચારીએ કે આવું કહેતું હશે. એટલે અત્યારે તો બરાબર છે, આપણે ડાયા છે કે ન હોય તો માથાકૂટ મૂકને, તને કંઈ નડે છે, પણ પછી નવી પેઢી તો આવતી નથી. જ્ઞાનનો વ્યવચ્છેદ થતો જાય છે, આ કાળનું પરિણામ. આ કાળબળ કામ કરે છે કે જીવ આત્મજ્ઞાનથી વિમુખ થાય છે, આત્માના મુક્તિના માર્ગથી વિમુખ થાય છે. એ જ રીતે આ વર્તમાન જગત, એટલે કે છે સામાન્ય આત્મચારિત્ર પણ આ કાળમાં કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે. આ કાળમાં તો જ્ઞાનની લબ્ધિ ક્યાંથી થાય? તો પછી આ બધાને આપણે જ્ઞાનની લબ્ધિ કરાવીએ તો થાય ક્યાંથી? કારણ કે ચારિત્ર વિના જ્ઞાન ઉપજી શકે નહીં. અને ચારિત્રના પાયા છે યમ અને નિયમ. આ સંયમનો માર્ગ છે, એની અંદર ડિગ્રી છે, ઓછી વધતી છે. ક્યાંક નૌકારસીનું પચખાણ છે, ક્યાંક ઉપવાસ છે, ક્યાંક ઉણોદરી છે, ક્યાંક પદાર્થનો સંક્ષેપ છે, ક્યાંક કાય સલિનતા છે, ક્યાંય ભોગ ઉપભોગના પદાર્થનું પરિમાણ છે. આ બધા એના વ્રત નિયમો એ જીવને ચારિત્ર મોહનીયથી બચાવવા માટેના આ ઉપક્રમ છે. અને એ ભૂમિકાના આધાર ઉપર એ જ્ઞાનનું અર્જન કરી શકશે. વાસ્તવિક એ જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાનથી જ એની મુક્તિ છે. પણ એ જ્ઞાન એને નથી પ્રાપ્ત થતું, પકડાતું નથી. ચારિત્ર વિના જ્ઞાન પકડાય નહીં. શબ્દ પકડાય, આશય ન પકડાય. જ્ઞાનનો આશય પકડવો છે, તાત્પર્ય પકડવું છે. કૃપાણુદેવે એક પત્રમાં આગળ લખ્યું છે કે બોધના તાત્પર્ય જ્ઞામીને આવા કામમાં બહુ દુકાળ છે. સહજાનંદ સ્વામીના સમયનું વર્ણન કર્યું છે, અને ત્યાર પછીના એક સૈકા પછી પોતે થયા છે એનું વર્ણન કર્યું છે. તો કે સહજાનંદ સ્વામીના સમયની અંદર આ બધી વસ્તુ વધારે હતી, અત્યારે તો તાત્પર્ય જાણે એવા લોકોનો પણ દુકાળ પડ્યો છે. જ્ઞાની મળે પણ જ્ઞાનીની વાતનું તાત્પર્ય સમજી ન શકે, કારણ કે એવી પ્રકારની જીવની વૈરાગ્ય, ઉપશમ અને ત્યાગની પરિણતિ નથી. એટલે સામાન્ય આત્મિક ગુણો તો દૂર રહ્યા, પણ મુમુક્ષુતાના ગુણોની પણ પરિણતિ વિનાનો આ સમાજ જ્ઞાનને પકડી શકતો નથી. પણ કે છે કે આત્મદ્રષ્ટિએ જોતા આવો સંદેહ કરવા યોગ્ય નથી, એટલે આવું જ્ઞાન થઈ શકે છે. અહીંયા એ પ્રશ્ન ત્રણ પૂરા થાય છે, ચાર, પાંચ અને છ હજી બીજા ત્રણ પ્રશ્નો બાકી છે. હવેનો પ્રશ્ન બધા બહુ જરા, જેમ પ્રશ્નો આવે છે એમ થોડી ગહનતા વધતી જાય છે. હવેનો પ્રશ્ન આવશે એ આખું કાળ, સમય અને પરમાણુ એનો છે. પછીનો પ્રશ્ન છે આખો ભૂમિકાનો છે, અને પછી કેવળ જ્ઞાનનો છે. એક પ્રશ્ન કેવળ જ્ઞાનનો કૃપાળુદેવે જે ચર્ચા કરી છે, એક એક સ્વાધ્યાયની અંદર આપણે લઈએ તો કદાચ પૂરો થાય ન થાય, પણ અદ્ભુત છે. આ એક વચનામૃતના બોધની અંદર આ બધો સમાવેશ થાય. આના માટે કેટલાય શાસ્ત્રો આપણે રેફરન્સમાં લેવા પડે, પણ એક પત્રની અંદર આ બધું આવી ગયું. આપણને જ્ઞાની અજ્ઞાનીનો ભેદ આવ્યો, જ્ઞાનના પ્રકાર આવ્યા, એ કેવી રીતે પ્રાપ્ત થાય એ આવ્યું, અને આ રીતે, અને પછી હવે આવે છે આખી સૂક્ષ્મતા જ્ઞાનની કેવી આવે છે એ વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગતનું કરે.